એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહીએ તો એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાને હચમચાવી દીધી હતી. પુસ્તક છે ડાયના હેન્ડ્રિક્સનો ધ વિઝર્ડ ઓફ લાઈઝ.
હા, એટલે કે ભ્રમનો જાદુગર અથવા કદાચ વિશ્વાસનો જાદુગર પણ કહી શકાય.
બરાબર. અને આ કહાણી છે બર્નાર્ડ બર્ની મેડોફની, જે ઇતિહાસના સૌથી મોટા આર્થિક કૌભાંડ એટલે કે પોન્ઝી સ્કીમ તેના સૂત્રધાર હતા.
અને જુઓ, બર્ની મેડોફ કોઈ સાધારણ ગુનેગાર નહોતા, એ સમજવું બહુ જરૂરી છે. એક સમયે તો એ વોલ સ્ટ્રીટના સૌથી સન્માનિત નામોમાંના એક હતા.
નાસ્ડેકના ચેરમેન પણ રહી ચૂક્યા હતા, નહીં?
હા, બિલકુલ. નાસ્ડેક, જે અમેરિકાનું એક મોટું ઇલેક્ટ્રોનિક શેર બજાર છે, તેના ભૂતપૂર્વ ચેરમેન. અને છતાં આ જ વ્યક્તિએ હજારો રોકાણકારો પાસેથી, આંકડો પણ વિચારવા જેવો છે, લગભગ 65 બિલિયન ડોલરની છેતરપિંડી કરી.
65 બિલિયન અકલ્પનીય રકમ છે
ખરેખર. અને એમની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે કારણ કે એ આપણને વિશ્વાસ, લાલચ, છેતરપિંડી અને સૌથી અગત્યનું, આપણી જે આખી નાણાકીય વ્યવસ્થા છે એની નબળાઈઓ વિશે ઘણું શીખવે છે. આ ખાલી એક માણસની ભૂલ નહોતી એમ કહી શકાય.
ના, ચોક્કસ નહીં. આખી સિસ્ટમની નિષ્ફળતા પણ દેખાય છે આમાં.
બરાબર.
અને આ પુસ્તકને જે વાત ખાસ બનાવે છે તે છે લેખિકા પોતે, ડાયના હેન્ડ્રિક્સ. તેઓ ન્યૂયોર્ક ટાઈમ્સના ખૂબ અનુભવી નાણાકીય પત્રકાર છે.
અને એમણે મેડોફની ધરપકડ પછી જેલમાં એમની સાથે લાંબી મુલાકાતો પણ કરી હતી.
હા, એ જ. એટલે આ સીધી વાતચીતને કારણે પુસ્તક આપણને મેડોફના મનમાં શું ચાલતું હશે, એમની વિચારસરણી કેવી હશે, એ સમજવાની એક અનોખી તક આપે છે.
ચોક્કસ.
તો આપણી આજની આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આટલા મોટા પાયે છેતરપિંડી અને એ પણ દાયકાઓ સુધી વોલ સ્ટ્રીટ જેવી જગ્યાએ કેવી રીતે શક્ય બની. ચાલો શરૂઆતથી શરૂ કરીએ. મેડોફની જિંદગીની શરૂઆત ક્યાંથી થઈ?
તો એમનો જન્મ 29 એપ્રિલ 1938 ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં. પરિવાર યહૂદી ઇમિગ્રન્ટ હતો, એટલે મધ્યમ વર્ગીય કહી શકાય, પણ સપના મોટા હતા એમના.
માતા પિતા રેલ્ફ અને સિલ્વિયા મહત્વકાંક્ષી હતા એમ કહેવાય છે.
હા, અને એક રસપ્રદ વાત એ છે કે એમના માતા સિલ્વિયા પોતે 1963માં SEC, એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન,
જે અમેરિકામાં શેર બજાર પર નજર રાખતી મુખ્ય સંસ્થા છે,
બરાબર, એમના દ્વારા અમુક નાણાકીય ગેરરીતિ માટે તપાસ હેઠળ આવ્યા હતા. જો કે એ કેસ પછી બંધ થઈ ગયો હતો, પણ કદાચ
અહીંથી જ નિયમો અને એને કેવી રીતે એમ કહીએ તો વાળી શકાય એની સમજની શરૂઆત થઈ હશે.
શક્ય છે. બાળપણથી જ બર્ની મહત્વાકાંક્ષી તો હતા જ, પણ સાથે સાથે ખૂબ મળતાવડા હતા અને લોકોને પ્રભાવિત કરવાની કળા હતી એમનામાં.
લોકોને ખાસ અનુભવ કરાવવાની કળા એમ.
હા, બરાબર. અને આ ગુણ પછીથી રોકાણકારોને આકર્ષવામાં, એમનો વિશ્વાસ જીતવામાં ખૂબ કામે લાગ્યો. 1960માં એમણે હોફસ્ટ્રા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી.
અને એના એક વર્ષ પહેલા 1959માં રૂથ એલ્પરને મળ્યા અને લગ્ન કર્યા.
હા, અને રૂથ સાથેનો સંબંધ ખાલી પતિપત્નીનો નહોતો, પણ એક લાંબી વ્યાવસાયિક ભાગીદારી પણ હતી, જે એમના સારા અને એમ કહીએ તો ખરાબ બંને સમયમાં એમની સાથે રહી.
પછી 1960માં ફક્ત 22 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી, બર્નાર્ડ એલ મેડોફ ઇન્વેસ્ટમેન્ટ સિક્યોરિટીઝ. અને મૂડી કેટલી હતી ખબર છે?
સાંભળ્યું છે કે બહુ ઓછી હતી.
ફક્ત $5,000, જે એમણે ઉનાળામાં લાઇફગાર્ડ તરીકે અને સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવાનું કામ કરીને ભેગા કર્યા હતા.
ખરેખર, મતલબ શરૂઆત બહુ સામાન્ય હતી.
હા, શરૂઆત પેની સ્ટોકના બ્રોકર ડીલર તરીકે કરી, એટલે કે એવી કંપનીઓના નાના ઓછા જાણીતા શેર જે મુખ્ય એક્સચેન્જ પર લિસ્ટેડ ન હોય.
અને શરૂઆતના વર્ષોમાં એમણે કાયદેસર રીતે સારી એવી સફળતા મેળવી. તેઓ માર્કેટ મેકિંગમાં નિષ્ણાંત બન્યા,
એટલે કે બ્રોકર પોતે શેરની ખરીદી અને વેચાણ માટે ભાવ આપીને બજારમાં તરલતા ઊભી કરે એ પ્રક્રિયા.
હા, બરાબર. અને ભાવના નાના તફાવતમાંથી નફો કમાય. એ ઉપરાંત તેઓ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગના એમ કહીએ તો પ્રણેતાઓમાંના એક હતા.
એ સમયે તો એ બહુ નવી વાત ગણાતી હશે.
ચોક્કસ. એણે પેલી પરંપરાગત રીતે ચાલતી વોલ સ્ટ્રીટને એક રીતે પડકાર ફેંક્યો, અને આ ટેકનોલોજીકલ નવીનતાને કારણે જ નાસ્ડેક જેવા ઇલેક્ટ્રોનિક સ્ટોક માર્કેટનો વિકાસ શક્ય બન્યો.
અને નાસ્ડેકની સ્થાપનામાં પણ એમનો ફાળો હતો.
હા, એમાં પણ સામેલ હતા. અને એટલું જ નહીં, તેઓ ત્રણ વખત 1990, 1991 અને 1993માં તેના ચેરમેન પણ બન્યા.
તો આ જે કાયદેસરની સફળતા હતી, એમની પ્રતિષ્ઠા, એણે જ ભવિષ્યના કૌભાંડ માટે એમ કહીએ તો પાયો નાખ્યો.
બિલકુલ. આ સફળતાએ જ એ વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું જેના પર આખી છેતરપિંડી ટકી રહી. કડવી વાસ્તવિકતા એ છે કે મેડોફની કાયદેસરની સફળતા જ એમની છેતરપિંડીનું સૌથી મોટું હથિયાર બની.
સિસ્ટમનો ભાગ હોવાનો દેખાવ જ એમને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાની શક્તિ આપતો હતો.
બરાબર. અને આ કાયદેસરના વ્યવસાયની આડમાં જ એમણે એક ગુપ્ત રોકાણ સલાહકાર વિભાગ શરૂ કર્યો.
અને મોટાભાગના નિષ્ણાતો માને છે કે અહીંથી જ ખરી રમત શરૂ થઈ, ખરું ને?
હા, સંભવતઃ 1990ના દાયકાની શરૂઆતમાં. કદાચ શરૂઆતમાં પોતાના ટ્રેડિંગમાં થયેલા નુકસાનને છુપાવવા માટે એમણે ગ્રાહકોના પૈસા વાપર્યા હશે.
અને પછી એમાંથી નીકળવા માટે એક મોટો ભ્રમ ઊભો કર્યો, પેલી સ્પ્લિટ સ્ટ્રાઇક કન્વર્ઝન સ્ટ્રેટેજીનો.
હા, નામ બહુ ભારેખમ લાગે, પણ મૂળભૂત રીતે મેડોફનો દાવો એવો હતો કે તેઓ ખાસ રીતે શેર અને ઓપ્શન્સ ખરીદી વેચીને બજારના જોખમ વગર સ્થિર અને ઊંચું વળતર આપી શકે છે.
કેટલું વળતર?
લગભગ 10-12% જેટલું દર વર્ષે, બજાર ભલે ગમે તેવું હોય. આ વાત જ શંકાસ્પદ હતી, પણ મેડોફની પ્રતિષ્ઠા એટલી મોટી હતી કે લોકો વિશ્વાસ કરતા ગયા.
અને હકીકતમાં આવી કોઈ સ્ટ્રેટેજી હતી જ નહીં?
બિલકુલ નહીં, ક્યારે અમલમાં મુકાઈ જ નહીં. રોકાણકારોના પૈસા ક્યારે રોકવામાં જ નહોતા આવતા.
તો પૈસાનું શું થતું હતું?
નવા રોકાણકારોના પૈસા જૂના રોકાણકારોને વળતર તરીકે અપાતા હતા. આજ તો પોન્ઝી સ્કીમ છે.
સમય જતા મેડોફની છબી તો જાણે કોઈ જાદુગર જેવી બની ગઈ, વોલ સ્ટ્રીટના વિઝાર્ડ.
હા, સંપત્તિ અપાર હતી. મેનહેટનનું પેન્ટહાઉસ, હેમ્પ્ટન્સ અને પામ બીચમાં બંગલા, પ્રાઇવેટ જેટ અને સામાજિક પ્રતિષ્ઠા પણ એટલી જ.
એમના દ્વારા પૈસા રોકાવા એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું હતું એમ.
ચોક્કસ. લોકો લાઇનમાં ઊભા રહેતા. અને આ આખી છેતરપિંડીનું કેન્દ્ર ક્યાં હતું ખબર છે? ન્યૂયોર્કની પેલી પ્રખ્યાત લિપસ્ટિક બિલ્ડિંગ.
લિપસ્ટિક બિલ્ડિંગનો 17મો માળ.
બરાબર. રસપ્રદ વાત એ છે કે એમનો કાયદેસરનો બિઝનેસ 19મા માળે ચાલતો હતો, અને આ ગોરખ ધંધો 17મા માળે, એકદમ અલગ ગુપ્તતાથી.
અને ત્યાં કોણ સંભાળતું હતું આ બધું?
મુખ્યત્વે ફ્રેન્ક ડી પાસ્કાલી, જે મેડોફના લાંબા સમયના અને ખૂબ વફાદાર સાથી હતા. અને એમની એક નાની ટીમ હતી.
અને એ લોકો શું કરતા?
નકલી ટ્રેડિંગ રેકોર્ડ બનાવતા, ગ્રાહકો માટે બનાવટી સ્ટેટમેન્ટ.
હા, બધું જ.
અને નવાઈ લાગે એવી વાત એ છે કે આ બધું કરવા માટે કોઈ લેટેસ્ટ ટેકનોલોજી નહોતી વાપરતા.
શું વાપરતા હતા?
એક જૂના જમાનાનું IBM AS/400 કમ્પ્યુટર.
શું વાત કરો છો? મતલબ આટલા મોટા કૌભાંડ પાછળ કોઈ જટિલ ટેકનોલોજી નહીં, પણ ફક્ત જુઠ્ઠાણાનો પહાડ.
બરાબર. જુઠ્ઠાણાનો પહાડ, જેને ખૂબ કુશળતાથી છુપાવવામાં આવી રહ્યો હતો, પણ છેવટે એ પહાડ ધસી પડ્યો
2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી વખતે.
હા, જ્યારે દુનિયાભરના બજારો તૂટવા લાગ્યા, ત્યારે ગભરાયેલા રોકાણકારોએ પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું, જેને રિડેમ્પશન રિક્વેસ્ટ કહેવાય છે.
અને અચાનક જ મેડોફ પાસે અબજો ડોલરની વિનંતીઓ આવી પડી.
અને પૈસા તો હતા જ નહીં, કારણ કે તે ક્યારેય રોકાયા જ નહોતા. પોન્ઝી સ્કીમ તૂટી પડી.
અને ત્યારે જ ભાંડો ફૂટ્યો. 10 ડિસેમ્બર 2008 એમણે પોતાના બે પુત્રો માર્ક અને એન્ડ્રુ એમની સામે કબૂલાત કરી.
હા, જેઓ કંપનીના કાયદેસરના ભાગમાં કામ કરતા હતા અને આ ગુપ્ત ધંધાથી તદ્દન અજાણ હતા. એમણે કહ્યું કે આ બધું એક મોટું જુઠ્ઠાણું છે.
અને પુત્રોએ શું કર્યું?
તેઓ આઘાતમાં હતા, પણ એમણે તરત જ પોતાના વકીલની સલાહ લીધી અને બીજા જ દિવસે સત્તાવાળાઓને જાણ કરી દીધી.
એટલે પિતાની સામે પુત્રોએ જ પગલું ભર્યું.
હા, બર્ની મેડોફની ધરપકડ થઈ, કેસ ચાલ્યો અને સજા કેટલી મળી? 150 વર્ષ.
150 વર્ષ એમના ગુનાની ગંભીરતા દર્શાવતી સજા.
બરાબર. અને 14 એપ્રિલ 2021ના રોજ 82 વર્ષની વયે જેલમાં જ એમનું મૃત્યુ થયું.
ખરેખર એમનો વારસો ખૂબ જ વિરોધાભાસી છે. એક તરફ વોલ સ્ટ્રીટમાં નવીનતા લાવનાર વ્યક્તિ,
અને બીજી તરફ ઇતિહાસનો સૌથી મોટો નાણાકીય ઠગ. આ બે છબીઓને એકસાથે સમજવી જ એ જ મોટો પડકાર છે.
હવે જો આપણે એમની મૂળભૂત વિચારસરણી, ફિલોસોફી, મૂલ્યો સમજવાનો પ્રયત્ન કરીએ તો શું દેખાય છે?
પહેલી વાત તો એવું લાગે છે કે એમના માટે સત્ય કરતાં દેખાવ વધુ મહત્વનો હતો. વાસ્તવિકતા શું છે એના કરતાં દુનિયા એમને કઈ રીતે જુએ છે એની એમને વધુ પરવા હતી.
અને વિશ્વાસ, વિશ્વાસને તો જાણે એક હથિયાર તરીકે વાપર્યો એમણે.
બિલકુલ, લોકોને ભરોસો કરાવ્યો અને પછી એ જ ભરોસાનો ગેરલાભ ઉઠાવ્યો. નિયમો જાણે એમના માટે તોડવા માટે જ બન્યા હોય, ખાસ કરીને જો પોતાનો ફાયદો થતો હોય.
એમની પાસે માનવ મનોવિજ્ઞાનની પણ સારી એવી સમજ હતી એમ લાગે છે.
ગજબની સૂઝ હતી. જો તેઓ જાણતા હતા કે લોકોમાં અસુરક્ષાની ભાવના હોય છે અને તેઓ કોઈ ખાસ ઇનસાઇડર ગ્રુપનો ભાગ બનવા માંગતા હોય છે,
એટલે મેડોફના ફંડમાં એન્ટ્રી મળવી એ જ એક મોટી વાત ગણાતી.
હા, એ એક્સક્લુઝિવિટીનો એમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. અને એમને એ પણ ખબર હતી કે નાણાકીય સિસ્ટમમાં ક્યાં છીંડા છે, નિયમનકારી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે અને એમને ભ્રમમાં કેવી રીતે રાખી શકાય.
અને એમની પ્રેરણા શું હતી? શું ફક્ત પૈસાનો લોભ હતો કે બીજું કંઈક?
મને લાગે છે કે ફક્ત પૈસાનો લોભ નહોતો. હા, પૈસા તો હતા જ, પણ એનાથી વધુ લોકો તરફથી મળતી પ્રશંસા, સત્તા અને નિયંત્રણનો જે અહેસાસ થાય,
સમાજમાં પોતાનું ઊંચું સ્થાન જાળવી રાખવાની ભૂખ.
બરાબર. અને કદાચ સૌથી મોટી વાત, નિષ્ફળતા સ્વીકારવાની અક્ષમતા. એકવાર જુઠ્ઠાણાનો રસ્તો પકડ્યા પછી પાછા વળવું એ એમના માટે પોતાની હાર સ્વીકારવા બરાબર હતું.
અને પેલી વાત કે કદાચ તેઓ પોતાના પરિવાર માટે સારું કરવા માંગતા હતા, એ વિચિત્ર નથી લાગતું?
હા, એક વળાંક છે, પણ આખરે એમના કાર્યોએ પરિવારનો જ વિનાશ કર્યો. અને જ્યારે પણ મુશ્કેલીઓ આવતી, જેમ કે SEC ની કોઈ પૂછપરછ થાય
કે કોઈ રોકાણકાર શંકા વ્યક્ત કરે,
ત્યારે એમની પ્રતિક્રિયા શું રહેતી? સમસ્યાનો સામનો કરવાને બદલે તેઓ વધુ મોટા જુઠ્ઠાણાનો સહારો લેતા, વધુ ગુપ્તતા રાખતા અથવા પોતાનો પ્રભાવ વાપરીને વાત દબાવી દેતા,
અને એનાથી તેઓ વધુને વધુ ઊંડા ખાડામાં ધકેલાતા ગયા.
બરાબર.
જો આપણે મેડોફના જીવનના સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ તો એવા કયા ત્રણ મુખ્ય મુદ્દાઓ હતા જેણે બધું બદલી નાખ્યું? પહેલો વળાંક કયો ગણાય?
મારા મતે પહેલો અને સૌથી અગત્યનો વળાંક હતો પોતે પોન્ઝી સ્કીમ શરૂ કરવાનો નિર્ણય, જે સંભવતઃ 1990ના દાયકાની શરૂઆતમાં લેવાયો.
આ એક ક્ષણ હતી જેને તેઓ કાયદેસરના ઉદ્યોગપતિમાંથી ગુનેગાર બન્યા.
બિલકુલ. ભલે શરૂઆત નાના પાયે થઈ હોય, કદાચ ટ્રેડિંગનું નુકસાન ભરપાઈ કરવા, પણ આ એક એવી ગાણિતિક જાળ હતી જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું.
કારણ કે પોન્ઝી સ્કીમને ટકાવી રાખવા સતત નવા પૈસાની જરૂર પડે.
હા, આ નિર્ણયે મેડોફને દાયકાઓ હાનબા છેતરપિંડીના માર્ગ પર મૂકી દીધા.
બીજો મહત્વનો વળાંક કયો કહી શકાય?
બીજો વળાંક હતો તેમનું નેસ્ડેકના ચેરમેન બનવું. 1990, 1991 અને 1993 ત્રણ વખત આ પદવીએ એમને અભૂતપૂર્વ વિશ્વસનીયતા આપી.
એનાથી એક કવચ મળી ગયું જાણે.
ચોક્કસ. વિચારો, જે વ્યક્તિ અમેરિકાના બીજા સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનું નેતૃત્વ કરી રહી છે, નિયમો બનાવવામાં મદદ કરી રહી છે, એ પોતે આટલી મોટી છેતરપિંડી કરી શકે એવું કોણ માની શકે?
એટલે રોકાણકારોનો વિશ્વાસ જીતવો અને નિયમનકારોથી બચવું સરળ બની ગયું.
હા, એમની પ્રતિષ્ઠા જ એમનું સૌથી મોટું હથિયાર અને ઢાલ બની.
અને ત્રીજો અને અંતિમ વળાંક?
ત્રીજો વળાંક આવ્યો 2008ની નાણાકીય કટોકટી અને એના પરિણામે ડિસેમ્બર 2008માં એમણે પોતાના પુત્રો સમક્ષ કરેલી કબૂલાત.
જ્યારે રિડેમ્પશનની વિનંતીઓનો મારો એટલો વધ્યો કે તેઓ પહોંચી વળી શકે તેમ ન રહ્યા.
બરાબર. ત્યારે એમની પાસે કબૂલાત કરવા સિવાય કોઈ રસ્તો ના બચ્યો અને આ કબૂલાતે જ એમના સામ્રાજ્યનો અંત આણ્યો. એક જ ક્ષણમાં બધું જ જમીનદોસ્ત થઈ ગયું.
અહીં પેલા હેરી માર્કોપોલોસની વાત પણ કરવી જોઈએ ને, જેમણે વર્ષો સુધી ચેતવણી આપી હતી.
હા, એ પણ મહત્વનું છે. હેરી માર્કોપોલોસ એક નાણાકીય વિશ્લેષક. એમણે વર્ષો સુધી SEC ને મેડોફની સ્કીમ અંગે ચેતવણીઓ આપી, પણ એમની વારંવાર અવગણના કરવામાં આવી. આ ઘટના સિસ્ટમની નિષ્ફળતા પણ બતાવે છે.
આખી કહાણી ખરેખર હચમચાવી દેનારી છે. જો આપણે આમાંથી માનવીય સ્તરે કંઈક શીખવાનું હોય તો શું બોધપાઠ લઈ શકીએ?
પહેલી વાત તો એ કે છેતરપિંડીનો સ્વભાવ કેવો હોય છે. જુઓ, એક નાનું જુઠ્ઠાણું બોલો, પછી એને છુપાવવા બીજા અનેક જુઠ્ઠાણા બોલવા પડે, આ એક એવી જાળ છે જે વ્યક્તિને વધુને વધુ ફસાવતી જાય છે
અને અંતે એનો જ નાશ કરે છે.
બરાબર. બીજું, કરિશ્મા એટલે કે વ્યક્તિનું આકર્ષણ જો એ નૈતિકતા વગરનું હોય તો કેટલું ખતરનાક બની શકે છે. મેડોફ લોકોને મોહિત કરી દેતા હતા, પણ એ જ ક્ષમતાનો ઉપયોગ એમણે ખોટા કામ માટે કર્યો.
સાચી વાત છે. અને એ પણ સમજાય છે કે ફક્ત દેખાવ કે સ્ટેટસ પાછળ ભાગવા કરતાં વાસ્તવિક મૂલ્યો અને પ્રામાણિકતાનું મહત્ત્વ કેટલું વધારે છે. મેડોફ પાસે બધું જ હતું, પૈસા, પ્રતિષ્ઠા, સન્માન, પણ અંદરથી તેઓ ખોખલા હતા.
હા, અને આ કિસ્સો આપણને સત્તા અને પ્રતિષ્ઠા ધરાવતા લોકો પ્રત્યે પણ થોડો સંશય રાખવાનું શીખવે છે. કોઈ વ્યક્તિ ગમે તેટલી મોટી કેમ ન હોય, તેની વાત પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.
પોતાની રીતે તપાસ કરવી જરૂરી છે.
ચોક્કસ. અને સમાજ માટે વિશ્વાસ કેટલો પાયાનો છે તે પણ આ કિસ્સો દર્શાવે છે. જ્યારે મેડોફ જેવા લોકો આ વિશ્વાસ તોડે છે ત્યારે તેની અસર માત્ર તેમના રોકાણકારો પર જ નહીં, પણ સમગ્ર નાણાકીય સિસ્ટમ પર, સમાજના નૈતિક તાણાવાણાવાળા પર પડે છે.
સૌથી દુઃખદ પાસું તો આ છેતરપિંડીનું માનવીય નુકસાન છે. ઘણીવાર લોકો એવું ધારી લે છે કે મેડોફના શિકાર ફક્ત ખૂબ અમીર લોકો જ બન્યા હશે, પણ એવું નથી.
ના, બિલકુલ નથી. એમના પીડિતોમાં સામાન્ય નિવૃત્ત થયેલા લોકો, શિક્ષકો, નાના વેપારીઓ અને ઘણી બધી ચેરિટેબલ સંસ્થાઓ પણ હતી, જેમણે પોતાની જીવનભરની પૂંજી ગુમાવી દીધી.
પેલું નોબેલ પુરસ્કાર વિજેતા એલી વિઝલનું ફાઉન્ડેશન પણ હતું ને?
હા, એલી વિઝલ ફાઉન્ડેશન. એમણે લગભગ બધું જ ગુમાવી દીધું. લોકોના સપના રોળાઈ ગયા, જિંદગીઓ બરબાદ થઈ ગઈ.
અને ખુદ મેડોફ પરિવારની ટ્રેજેડી એ પણ ઓછી નથી ને?
જરાય નહીં. પિતાના કર્મોની સજા જાણે આખા પરિવારે ભોગવી. વિશ્વાસઘાતને કારણે સંબંધો વેરવિખેર થઈ ગયા. મોટા પુત્ર માર્કે તો પિતાની ધરપકડના બરાબર 2 વર્ષ પછી 2010માં આત્મહત્યા કરી લીધી.
ખૂબ જ દુઃખદ.
અને બીજા પુત્ર એન્ડ્રુનું 2014માં કેન્સરથી મૃત્યુ થયું. તેઓ મૃત્યુ સુધી માનતા રહ્યા કે આ કૌભાંડના અસહ્ય તણાવને કારણે જ એમને કેન્સર ફરી ઉથળો માર્યો હતો.
અને પત્ની રૂથ?
રૂથને સમાજ દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા. એમને પોતાનું નામ અને ઓળખ બદલીને જીવવું પડ્યું. આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે વ્હાઇટ કોલર ક્રાઇમ એટલે કે ઉચ્ચ વર્ગ દ્વારા થતા આર્થિક ગુનાઓ ક્યારેય પીડિતહીન નથી હોતા.
એની અસર ખૂબ ઊંડી અને લાંબા સમય સુધી રહે છે.
બરાબર.
તો આ બધી વાતચીત પછી મુખ્ય કઈ 3 બાબતો આપણે મેડોફની કહાણી અને ધ વિઝર્ડ ઓફ લાઈઝ પુસ્તકમાંથી યાદ રાખવી જોઈએ? ચાલો 3 મુખ્ય તારણો પર આવીએ. પહેલું તારણ, ભાવનાત્મક સ્તરે શું હોઈ શકે?
સૌથી શક્તિશાળી ભાવનાત્મક શીખ એ છે કે લાંબા ગાળાની છેતરપિંડી અને વિશ્વાસઘાત પારિવારિક સંબંધોનો કેવો ભયાનક વિનાશ કરી શકે છે, ખાસ કરીને જ્યારે પિતા પોતે જ પોતાના સંતાનોના જીવનને માનસિક અને ભાવનાત્મક રીતે બરબાદ કરવાનું કારણ બને.
માર્ક અને એન્ડ્રુ મેડોફની કહાણી આનું હૃદયદ્રાવક ઉદાહરણ છે.
બિલકુલ. તે બતાવે છે કે પૈસા અને પ્રતિષ્ઠા પાછળની આંધળી દોડ પરિવારને કેવી રીતે તબાહ કરી શકે છે.
બીજું તારણ, બૌદ્ધિક સ્તરે શું કહી શકાય?
બૌદ્ધિક રીતે આ કેસ એક પરફેક્ટ સ્ટડી છે કે કેવી રીતે અત્યાધુનિક લાગતી છેતરપિંડી વાસ્તવમાં મનોવૈજ્ઞાનિક નબળાઈઓનો લાભ ઉઠાવે છે, જેમ કે લોકોની વિશિષ્ટ બનવાની લાલસા.
સામાજિક માળખાનો પણ લાભ ઉઠાવે છે, વિશ્વાસપાત્ર વર્તુળોમાં પ્રવેશ મેળવીને.
હા, અને સંસ્થાકીય નિષ્ફળતાઓનો પણ, જેમ કે ACC જેવી નિયમનકારી સંસ્થાઓની ચૂક અને ફીડર ફંડો તથા મોટી બેંકો દ્વારા જાણી જોઈને કરવામાં આવેલી આંખાદા કાન.
અને નવાઈની વાત એ કે છેતરપિંડી કરવાની વાસ્તવિક પદ્ધતિ પેલો 70મા માળે બેસીને જૂના કમ્પ્યુટર પર નકલી દસ્તાવેજો બનાવવા એ કોઈ રોકેટ સાયન્સ ન હતી.
બિલકુલ નહીં, ખૂબ જ સામાન્ય હતી. જટિલતાનો માત્ર દેખાવ ઊભો કરવામાં આવ્યો હતો.
અને ત્રીજું અને અંતિમ તારણ, જે કદાચ આપણા બધા માટે લાગુ પડે એવું, સાર્વત્રિક સત્ય શું છે?
સાર્વત્રિક સત્ય એ છે કે નાના લાગતા નૈતિક સમાધાનો પણ વ્યક્તિને મોટા નૈતિક પતન તરફ દોરી શકે છે. પ્રામાણિકતા એ કાચ જેવી છે, એકવાર તૂટ્યા પછી તેને ફરીથી જોડવી લગભગ અશક્ય છે.
અને પેલો રોકાણમો સિદ્ધાંત?
હા, એ જૂનો અને જાણીતો સિદ્ધાંત. જો કોઈ વસ્તુ એટલી સારી લાગતી હોય કે તે સાચી ન હોઈ શકે તો તે કદાચ સાચી નથી. મેડોફના કિસ્સામાં અક્ષરશ સાચો ઠરે છે.
આ આપણને શીખવે છે કે કોઈપણ રોકાણ કરતા પહેલા ભલે સલાહ આપનાર વ્યક્તિ ગમે તેટલી મોટી કે પ્રતિષ્ઠિત કેમ ન હોય, પોતાની રીતે પૂરી તપાસ એટલે કે ડ્યુ ડિલિજન્સ કરવી કેટલી જરૂરી છે.
આંધળો વિશ્વાસ ક્યારેક ખૂબ મોંઘો પડી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.